21મી જૂનનો દિવસ ગ્લોબલ ડે ફોર એમએનડી એએલએસ અવેરનેસ તરીકે ઉજવાય છે, મોટર ન્યુરોન ડિઝીઝ. જો આ રોગ વિશે ખાસ કાંઈ ન જાણતા હો તો તમને કદાચ આઈસ બકેટ ચેલેન્જ તો યાદ હશે જ. બિલ ગેટ્સથી લઈને માર્ક ઝકરબર્ગ અને બોલીવુડ સેલિબ્રિટીઝ બધા માથે બરફ કે બરફના પાણીની ડોલ રેડી રહ્યા હતા એએલએસ નામના રોગ માટે ફંડફાળો એકઠો કરવા. એએલએસ પણ એક પ્રકારની મોટર ન્યુરોન ડિઝીઝ છે. આ રોગ એવો છે કે જેમાં ધીરે ધીરે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે. આજે વાત કરવી છે સંજયભાઈ વૈદ્ય સાથે, જેમને મોટર ન્યુરોન ડિઝીઝ ડાયગ્નાઇઝ થઈ છે. એક વ્યક્તિ જેણે સિટી ટુ સર્ફ જેવી 14 કિલોમીટરની મેરેથોન 3 વાર દોડી બતાવી છે. સમાજસેવાના વિવિધ કાર્યક્રમોમાં વોલન્ટિયર કરવામાં સૌથી આગળ રહ્યા છે. બીજાને મદદ કરવામાં જે ક્યારેય પાછા નથી પડ્યા, આજે જ્યારે તેમને પોતાને મદદની જરૂર પડે છે ત્યારે માત્ર શારીરિક રોગ જ નહીં પણ મેન્ટલ એડજસ્ટમેન્ટ્સ કેવી રીતે કરી રહ્યા છે એક એવા રોગ માટે જેનો કોઈ ઈલાજ નથી અને દિવસે દિવસે આગળ વધવાનું છે એક નિરાશાજનક પરિસ્થિતિ તરફ, ત્યારે આશાવાદી કેવી રીતે રહેવું? આવો વાત કરીએ સંજયભાઈ અને તેમના પત્ની હેમાબેન વૈદ્ય સાથે.
નમસ્કાર નિશાબેન.
ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે તમે મોટર ન્યુરોન ડિઝીઝના અંગત અનુભવો અમારી સાથે શેર કરવા, તમારી સ્ટોરી અમારી સાથે શેર કરવા અગ્રી થયા છો. થેન્ક યુ સો મચ ફોર ધેટ.
નિતલબેન, અમાર પ્લેઝર. અમારે અમે કંઈ પણ નોલેજ શેર કરી શકીએ આ ડિઝીઝ વિશે તો અમે થોડા હેપી રહીશું, કારણ કે અત્યારે હું સફર થયો છું પણ મારે શેર કરવું છે.
તમારો દાખલો લઈએ તો અમને કહી શકશો કે નોર્મલ લાઈફમાંથી અચાનક આટલી મોટી બીમારી, આટલી ગંભીર બીમારી વિશે ખબર કેવી રીતે પડી તમને?
નિતલબેન, આમાં મારા કેસમાં મને મારા રાઈટ હેન્ડમાં જે થંબ હતો મારો એનામાં મને થોડો પ્રોબ્લેમ લાગ્યો, એટલે વીકનેસ એવું લાગ્યું. અને એક દિવસ હું જ્યારે ચાવી લઈ હું ઘર મારું ઘરનું લોક ખોલતો હતો ત્યારે મને બહુ ડિફિકલ્ટી પડી, તો મેં પહેલાં ઇગ્નોર કર્યું કારણ કે મને એવું લાગ્યું કે વિન્ટરના લીધે મારો હાથમાં મને વીકનેસ હશે. તો 2-3 મહિના મેં જવા દીધું, પછી મને મારા હાથમાં અને પગમાં મસલના ફસિક્યુલેશન ચાલુ થયા, એટલે મસલ એની જાતે મૂવ થતા હતા. હું કશું ના કરું તો પણ, રાત્રે સૂઈ ગયું હોય તો પણ એ મસલ થોડા ટ્વિચ થયા રાખે. તો અને પછી વીકનેસ થોડી વધારે લાગી, એટલે પછી મેં મારી ડોટર જે ડૉક્ટર છે રૂહી એને કહ્યું કે બેટા મને આવી રીતના આવું વીકનેસ જેવું લાગે છે. તો એણે જોયું, બધું ચેક કર્યું, એવું લાગ્યું કે કદાચ મેજર પ્રોબ્લેમ હોઈ શકે. તો મારી ડોટરે પછી ન્યુરોલોજીસ્ટ પાસે એપોઇન્ટમેન્ટ લીધી અને ન્યુરોલોજીસ્ટ બધું ચેક કર્યું અને એમાં પર્ટિક્યુલર કોઈ ટેસ્ટ નથી કે બ્લડ ટેસ્ટ કે એવું કંઈ નથી કે જેથી એ લોકો કહી શકે તમને મોટર ન્યુરોન છે. પણ એ લોકો તમારો ચાલવાની એ જુએ, તમારા હાથની સ્ટ્રેન્થ જુએ, પછી એ બધા એક બે ચેક કરે, પછી એના પછી કે તમને મોટર ન્યુરોન ડિઝીઝ હોઈ શકે એવું લાગે છે.
ઓકે,
આમાં નિતલબેન ટેસ્ટ છે એ લોકોએ ઘણા એક્સટેન્સિવ ટેસ્ટ ઓવર ધ નેક્સ્ટ 6 મંથ્સ કર્યા હતા, કારણ કે એ લોકો બેઝિકલી રૂલ આઉટ કરવા માંગે બીજી વસ્તુ, એના ઉપરથી ખબર પડે કે એમએનડી છે. એટલે લંબર પંક્ચર ટેસ્ટ કર્યા, સ્કેન કર્યા, પછી એમઆરઆઈઝ કર્યા, બ્લડ ટેસ્ટ કર્યા, બધા લેડ લેવલ્સ જોયા અને જાત જાતના બધા ટેસ્ટ કર્યા અને પછી એ લોકોએ કન્ક્લુડ કર્યું કે આ એમએનડી છે. પણ સસ્પિશન એ લોકોને હતું પહેલેથી,
એટલે આનો કોઈ એક ટેસ્ટ નથી, એનું એક્ઝેક્ટ ડાયગ્નોસિસ માટે ઇટ્સ બેઝિકલી પ્રોસેસ ઓફ એલિમિનેશન.
તમારી વાત સાચી નિતલબેન, આમાં એ લોકો બધું એલિમિનેટ કરે કે તમને આ નથી, આ નથી, બીજા કોઈ ડિઝીઝ નથી
અને પછી કે ના.
હા જી, હા.
મોટર ન્યુરોન ડિઝીઝમાં તમે કહ્યું મસલ્સ પર કંટ્રોલ જતો રહ્યો છે, ઇઝ ધેટ વોટ ઇઝ એક્ઝેક્ટલી હેપનિંગ?
તો નિતલબેન, આમાં મોટર ન્યુરોન ડિઝીઝ એઝ વી નો એને એમએનડી કહે છે. એના જુદા જુદા પ્રકાર હોય છે, એમાં જે મેઇન પ્રેવેલન્ટ હોય છે જે વધારે પડતું એને એએલએસ કે છે લોકો. હવે એમાં શું થાય છે કે જે ન્યુરોન બ્રેનમાંથી સિગ્નલ તમારા સ્પાઇનલ કોડમાં આપે અને તમારા સ્પાઇનલ કોડમાંથી બીજા અંગોને, એટલે કે હાથને, પગને, પછી તમારા બ્રીધિંગ મસલ એ બધાને જે કંટ્રોલ કરવા હોય ને તે ન્યુરોન સિગ્નલ તમારા મગજમાંથી મસલ સુધી લઈ જાય. હવે ન્યુરોન બધા ડાયડામ થવા માંડે, એટલે ધીમે ધીમે મરવા માંડે બધા, એટલે કાર્ય કરતા બંધ થઈ જાય. એટલે સિગ્નલ જે બ્રેઇન માંથી જે મસલ ને જવું જોઈએ, કે હાથના મસલ કે પગના મસલ, એ જાય નહીં. એટલે મસલ ધીમે ધીમે ડીજનરેટ થવા માંડે. એટલે મસલ ને થાય કે મને કોઈ કામની જરૂર નથી, મારી મને કોઈ સિગ્નલ મળતા નથી. એટલે એ ધીમે ધીમે મસલ એ વેર આઉટ થવા માંડે. એકચ્યુઅલ આ ડિઝીઝ ન્યુરોન નો છે,
રાઈટ,
મસલ નો નથી એકચ્યુઅલી,
રાઈટ. એટલે મગજમાંથી સંદેશ જતા બંધ થઈ જાય છે અને એટલે શરીર કામ કરતું બંધ થઈ જાય છે.
કરેક્ટ કરેક્ટ. અને એમાં હાથમાં પગમાં પછી બ્રીધિંગમાં સ્વોલોઈંગમાં એ બધા જે મસલ છે ને એના પર ઇફેક્ટ થતી હોય છે.
રાઈટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બ્રીધિંગ સિગ્નલ્સ બંધ થઈ જાય, વિચ ઇઝ ફેટલ.
હા, એટલે એ થોડો લાસ્ટ સ્ટેજ જેવું કહેવાય,
રાઈટ,
કે જેમાં બ્રીધિંગ અને સ્વોલોઈંગમાં ઇફેક્ટ થાય ને, તો પછી એની એની ઇફેક્ટ વધતી જાય ને પછી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પછી કન્ટિન્યુ કરવા માટે.
એક અંદાજ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં 2000 લોકોને, અત્યારે પણ 2000 લોકોને મોટર ન્યુરોન ડિઝીઝ છે, પણ એનો કોઈ ઇલાજ નથી.
હા જી, એવું છે કે એ લોકોને કોઝ જ ખબર પડતો નથી કે કેવી રીતના આ ડિઝીઝ થાય છે. એ લોકો બધું સ્પેક્યુલેટ કરે છે કે ક્યાં તો તેના મલ્ટીપલ 4-5-6 વસ્તુ ભેગી થઈને તમને ડિઝીઝ થતો હોય, પણ એટલે એ ખબર નથી. એટલે જો ક્યાંથી ડિઝીઝ આવે છે એ જ ખબર નથી, એટલે ક્યોર મળતો નથી.
તો ટ્રીટમેન્ટને નામે જે જુદી જુદી થેરેપીઝ કરવામાં આવે છે, એનો રોલ શું હોય છે આમાં?
હા જી, એમાં ડિરેક્ટ કોઈ ટ્રીટમેન્ટ નથી. તેની એક જ દવા ત્યાર સુધીમાં, એને રિલ્યુઝોલ કહે છે, કે જે બધા ડોક્ટરો પેશન્ટને લખી આપે છે. પણ એ રિલ્યુઝોલ ખાલી 3 જ મહિના માટે ઇફેક્ટિવ હોય છે, એ લોકો એવું કહે છે.
અને એટલે 3 મહિના માટે તમારી લાઈફ એક્સટેન્ડ કરે ઓન એવરેજ.
અને પછી બીજી કોઈ દવાનો ઉપયોગ થઈ શકે એમ નથી હોતો. એટલે આ વસ્તુ ખાલી તમારે મેનેજ જ કરી રાખવી પડે. એટલે તમારે ફિઝિયોથેરાપિસ્ટ હોય, તમને હેલ્પ કરે કે કેવી રીતના તમે તમારું મૂવમેન્ટ મેન્ટેન કરી રાખો, પ્લસ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ હોય, એ લોકો તમને હેલ્પ કરે કે વોટ તમે આપણે શું શું કરવું જોઈએ કે જેથી તમારી લાઈફ તમે સ્મૂથલી જીવી શકો. અને એમાં કેન ટે એડ સમથિંગ ટુ ધીસ?
ઓટી, એકચ્યુઅલી આમાં ઓટી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ તમને કયા કયા ઇક્વિપમેન્ટ બધા અવેલેબલ છે ને, કે આમાં કારણ કે ફંક્શનિંગ તમારું ઘણું બધું ઓછું થઈ જાય, તમે ચાલી ના શકો, તમે તમને ખાવામાં બહુ તકલીફ પડે, એટલે એ બધું ઇક્વિપમેન્ટ એ લોકો તમને બતાવી શકે, કે શાવર ચેર્સ, હોઇસ, વ્હીલ ચેર્સ, પછી ટ્રાન્સફર કેવી રીતે કરવાનું ફ્રોમ અ વ્હીલ ચેર ટુ બેડ, હોસ્પિટલ ટાઈપ બેડ્સ જોઈએ, એ બધું ધ ઓટી હેલ્પ્સ અ લોટ એ બધી બાબતમાં.
એટલે ઇવેન્ચ્યુઅલી, બીકોઝ એનો ક્યોર નથી, પણ જેમ જેમ શરીરના અમુક અંગો કામ કરતા બંધ થઈ જાય, મશીનની મદદથી કામ આગળ ચલાવવું પડે છે.
હા જી, તમારી વાત સાચી નીકળબેન.
સંજયભાઈ, તમે ઓફિસ જતા, હરતા ફરતા, બધું જ નોર્મલી કરતા, અને અચાનક હવે ટેક્સીમાં બેસવા માટે પણ વ્હીલચેરની જરૂર પડે છે, વોટ ઇઝ ધ મેન્ટલ એડજસ્ટમેન્ટ ફોર યુ એન્ડ મોર ઇમ્પોર્ટન્ટલી ધ ફેમિલી અરાઉન્ડ યુ?
એ આનાથી ઘણી મોટી અસર જે પેશન્ટ પર થતી હોય છે અને ફેમિલી પર થતી હોય છે. તમે કહ્યું કે મુવમેન્ટની ડિફિકલ્ટી હોય, ટ્રાન્સફરની ડિફિકલ્ટી હોય, બધામાં તમને હેલ્પની જરૂર પડે, તમારા ડે ટુ ડે એક્ટિવિટીઝ તૈયાર થવું હોય ત્યારે પણ તમારે હેલ્પની જરૂર પડે. એટલે એ ફેમિલી પર તો બહુ જ મોટી ઇમ્પેક્ટ છે. અને આમ જોવા જાય તો ઇટ્સ વેરી, એટલે બહુ હાર્ડ છે ને થોડું એ મેનેજ કરવું. પણ એક જ વસ્તુથી તમે કરી શકો કે તમારે પોઝિટિવ રહેવું પડે, તમારે બીજો કોઈ રસ્તો નથી તો શું કરી શકો તમે? હું એવો વિચાર કરી કે મારો ફેમિલી વિચાર કરીએ કે એટલીસ્ટ જે મારા અંગો ચાલે છે એ હું ઉપયોગ કરી શકું અને મારી લાઈફ જીવી શકું, અને ફેમિલી જોડે મેક્સિમમ ટાઈમ આપું, મારા ફ્રેન્ડ બધા, ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ જે બધા, એ લોકો જોડે ટાઈમ સારો સ્પેન્ડ કરી શકે, એ રીતના અમે હું જોઉં છું. ને એમાં કેન ટેલ અબાઉટ ફેમિલીને કેવી ઇમ્પેક્ટ થાય છે?
હા, એટલે પહેલા 6 મહિના તો નીતલબેન આ બહુ જ અમારી માટે શોખ હતો. ન્યૂઝ જ્યારે અમને ખબર પડી ત્યારે અમને ખબર નથી કે આ MND શું છે, અને પછી જેમ તપાસ વધારે કરી ને ખબર પડી કે આ ઓન એવરેજ આ 2 કે 3 વર્ષ જ માણસ જીવે. તો અને ધીમે ધીમે જસ્ટ વિટનેસિંગ કે સંજય થી કેટલું બધું જે માણસ સિટી ટુ સર્ફ 3 વાર દોડી ગયા હતા, ચલાતું પણ નથી, એ મેન્ટલી બહુ અમારી માટે ટોર્ચર જેવું થયું છે. કે આખી અમારા મારી 2 દીકરીઓ, અમારા જમાઈ, અમે જસ્ટ ડે ટુ ડે વિટનેસ કરીએ કે કઈ થતું નથી, ખવાતું નથી, અમારે ખવડાવવું પડે, બ્રશ કરાવવું પડે, બહુ જ અઘરું પડ્યું છે. એટલે એઝ આઈ સેડ કે પહેલા 1 વર્ષ તો બહુ જ આમ અમને મેન્ટલ એંગ્વિશ થયો છે, પણ ધીમે ધીમે પછી અમારે એક્સેપ્ટ કરવું પડ્યું છે કે આ વસ્તુ છે જ અમારી લાઈફમાં. એટલે ફ્રેન્ડ્સ ને ફેમિલી નો સપોર્ટ ઘણો અમને મળ્યો છે, એટલે ધીમે ધીમે અમે ડે ટુ ડે જેવી રીતે જસ્ટ એવરી મોમેન્ટ લીવ કરો ને, એ લોકો કહે છે ને એન્જોય એવરી મોમેન્ટ, એમ દરરોજ કંઈક આનંદની વસ્તુ કરીએ સાથે, અને વી ટ્રાય એન્ડ હેલ્પ હિમ એઝ મચ એઝ વી કેન.
અને નીતલબેન, ખાસ તો તમે જાણતા જ હશો કે મને ચેરિટી બધી એક્ટિવિટી અને સમાજ એક્ટિવિટી કરવાની બહુ જ
ખંત
હતી પહેલા, અને હું દરેક એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થતો હતો, પ્લસ મારી વર્ક વાઇઝ હું બહુ એક્ટિવ હતો. એ બધું ધીમે ધીમે વર્ક ઓછું થવા માંડ્યું, તો એની થોડી ઇમ્પેક્ટ થોડી વધારે લાગે કે તમે જે હેલ્પ કરવાની તમારી તમન્ના હતી તમારો ટાઈમ જેટલો સારી રીતના તમે ફેમિલી જોડે કાઢી શકો એવું વધારે સારું. જે તકલીફો છે એ ઓછી ન થવાની, વધવાની છે, તો એને કેવી રીતે તમે હેન્ડલ કરતા જાઓ. એટલે મેઇનલી હું હવે મેડિટેશન વધારે કરું છું, પછી ફ્રેન્ડ જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરું, ફેમિલી જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરું, પછી મારા ઘણા ફ્રેન્ડ હોય ફેમિલી, એ મને રીડિંગ બુકો સરસ સરસ આપી છે, એ રેગ્યુલર વાંચતો રહું, એટલે મારું આપણું માઇન્ડ થોડું ડાયવર્ટ થતું રહે. અને જે કાર્યક્રમો ચાલતા હોય એમાં ઇન્વોલ્વ થવા ટ્રાય કરી જેટલું બને
રાઈટ,
તો એનાથી થોડું તમારો દુખ હળવું થાય એમ.
હેમાબેન,
મેઇનલી આમાં પોઝિટિવ સંજય કહે છે ને એ તો રહેવું જ પડે તમારે, કે દિવસે દિવસે તમારે શું કામ કરવાનું છે એ એ દિવસનો જ વિચાર કરવાનો, બહુ આગળ ફ્યુચરનો બહુ વિચાર કરવાનો નહીં, અને પોતાની પણ કાળજી રાખવી પડે.
એક્ઝેક્ટલી, આઈ વોઝ જસ્ટ ગોઈંગ, ધેટ વોઝ માય નેક્સ્ટ ક્વેશ્ચન.
લાઈક, કારણ કે તમે આ આખી લાઈફ જો ખાલી એમએનડી વિશે જ થઈ જાય ને, તો બધા માટે બહુ અઘરું છે. એટલે મારી દીકરીઓ ને જમાઈ, અમે બધા અમને જે ગમતી એ વસ્તુ એ થોડી કરીએ, કે અમારે એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે, કે મેડિટેશન, અમને પોતાને અમારો પોતાનો ટાઈમ હોય એ થોડોક તો અમે ડેફિનેટલી અમને ગમે એ વસ્તુ કરીએ, ને જસ્ટ ટાઈમ અમે સાથે ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે વખત કાઢીએ છીએ, અમને બહુ જ આનંદ આપે છે અને સ્ટ્રોંગ અમને કરે છે વધારે.
થેન્ક યુ વેરી મચ સંજયભાઈ, હેમાબેન, આજે તમે તમારા અનુભવને આધારે અમારા શ્રોતા મિત્રોને આ વિશે માહિતી આપી રહ્યા છો, સલાહ આપી રહ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર.
હા નીતલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે ઇન્ટરવ્યુ લઈને આપણા સમાજને વાઇડર ઓડિયન્સ બધી જાણકારી મળે એનું તમે જે બીડી ઝડપ્યું એ બદલ તમને ખૂબ આભાર.
બિગ થેન્ક્સ ટુ યુ કે અમે પણ આ ઇન્ફોર્મેશન જો આપી શકીએ તો આગળ વધારે એક દિવસ કંઈક ક્યોર આનો મળે તો બહુ જ બધા માટે બહુ સારું છે.
ધેટ્સ રાઈટ. અને આ વર્ષે સિડની ખાતે યોજાનાર નવરાત્રીના કાર્યક્રમમાં એમએનડી માટે ફંડફાળો એકઠો કરવામાં આવશે, એ વિશે પણ શ્રોતા મિત્રોને પછી માહિતી જરૂર જણાવીશું. થેન્ક યુ સો મચ.
Thank you, Nitalben.